श्री पूज्य पादाचार्य देव विरचित इष्टोपदेश छे, तेना आठमी गाथा ऊपर आपणे पहोंच्या छीए। आमा 18मो पेज छे। सातम्या गाथामां आपणे शेनी वात करी थी के आ आवुं वस्तु स्वरूप केने के ओपन छे, एटलुं ओपन कोई सिक्रेट नथी, जग प्रसिद्ध छे, अने छतां लोकोने केम खबर नथी पड़ती, तेना माटे क्यो दृष्टांत आप्यो के जेम कोद्रव कोईए खाधुं होय एटले के एने अंदरमां भान भूली गयो होय, जेम दारू पीवे छे ने भान भूली जाय, एवी रीते अनादिकाळथी आपणुं ज्ञान आच्छादित थई गयुं छे मोहथी, अज्ञानताथी, અને તેથી આત્માના યથાર્થ સ્વરૂપને જાણતા નથી। તો શું શું થાય છે એનાથી એ ત્રણ ગાથાઓ 8, 9 અને 10માં આપણને લેશે। એ આઠમી ગાથા ઉપર આપણે પહોંચ્યા છીએ। 18મું પાનું આઠમી ગાથા છે। તન ધન પર સ્ત્રી મિત્ર હરી પુત્રાદિ સૌ અન પરભાવોમાં બુઢજન માં અને તેહ અનંત। આ બધા કેવા છે જે નામ લીધા, શરીરથી લઈને શરીર, ધન, ઘર, સ્ત્રી, મિત્ર, એ બધા કેવા લીધા, કેવા લીધા, બધા પર લીધા, પર તો છે જ, એ સિવાય સ્વયંમાં જે અતિ રાગના વિષય, આ જે બધા લીધા કોણ લીધા છે, પર તો છે જ પણ કેવા છે, રાગના વિષય લીધા। અને શરૂઆત ક્યાંથી કરી, શરીરથી, કારણ કે શરીર છે તો આ બધા સંબંધો, આ કુટુંબ પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, એ બધા ક્યાંથી શરૂઆત થાય છે, શરીરના સંબંધમાં થાય, એટલે શરૂઆત ક્યાંથી કરી છે, શરીર। કોઈ આપણને પૂછે આ શરીર કોનું છે તો આપણે શું ઉત્તર દેશું, મારું છે એમ કહેશું, અરે ભાઈ દેખાતું નથી મારું છે આમ, એને કે એક આશ્ચર્ય થાય કે આવો પ્રશ્ન પૂછાતો હશે, એટલું એકાકાર થઈ ગયું છે કે એ મારાથી જુદું હોય એવી એક કલ્પના નથી કરી શકતા। હું શરીર રૂપ ન હોઉં, શરીર મારા રૂપ ન હોય એવી ક્યારેક વિચારણા પણ કરી શકતા નથી, એટલું શરીર પ્રત્યેનું એકત્વ છે। ફરીથી વિચાર કરીએ, શરીરનું એકત્વ કેટલું છે, કેટલા લેવલ સુધીનું છે, કેટલું, કેટલા લેવલ સુધી, 50%, 60%, કેટલા ટકા, 100% એટલે શું, 100% શરીર મારું છે અથવા હું જ શરીર છું, મારું છું, હું જ શરીર છું, એ 100% એનો અર્થ શું, શરીર એ જ મારું અસ્તિત્વ, શું છે, 100% એટલે શું છે, શરીર એ જ મારું શું છે, અસ્તિત્વ, અને જ્યાં આયુષ પૂરું થાય એટલે હું મરી ગયો, આખું એટલું એકાકાર પણ થઈ ગયું છે કે શરીર છે એટલે હું છું અને શરીર નાશ પામ્યું એટલે મારો જ અભાવ થઈ ગયો, એટલું બધું એકત્વ। એના માટે આખી શરૂઆત કરી છે કે શરીર, કયું શરીર લેવું, ઔદારિક શરીર લેવું, વૈકરિક લેવું, કયું લેવું, શરીર એટલે શરીર પછી કયું લેવું, શું છે, કોઈ પણ 5 પ્રકારના શરીર છે, કોઈ પણ શરીર, પછી નેક્સ્ટ સ્ટેપમાં કયું લીધું, ધન, સાથે બીજું શું હોય છે, એક વિચાર કરીએ, ચારેય ગતિમાં પૈસાનું માટેનું કઈ ગતિમાં ચાલે છે, હજી પૂછું છું, ચારેય ગતિમાં ધનની વધારે, આખી જે લેવડ દેવડ કે છે એમાં દેવમાં ધન ક્યાં હોય, એ લોકોને ધન કાંઈ છે જ નહીં, નારકી નહીં નથી, તિરંજને હોય તો કોને છે, એ પણ, એ પણ ભણવામાં તો આવ્યું જ હશે, અત્યારના છે, પહેલા તો બાર્ટર સિસ્ટમ હતી, શું છે, એક ધન એ શું થઈ ગયું છે, એક કલ્પનાથી એક બનાવેલી છે, પહેલા તો એવું પણ નહોતું, કરન્સી ને એવું બધું કાંઈ હતું થોડું બધું, તો આખું શું થઈ ગયું છે, એને ફરીથી શરીર અને શરીરથી નેક્સ્ટ ધન, ચાલો એની સાથે શું આટલું બધું શું લગાવશે, એનું એકાકાર, એનું તન્મય પણ કેમ હશે, મારા સુખનું સાધન એકમાત્ર ધન છે એવું માનીએ, શરીર તો હોય પણ મને સુખ ક્યારે મળશે? ધન હશે તો. ધન હશે તો શરીર બીમાર પડશે તો હું દવા લઈને સાજો થાય. ધન છે તો શરીરને ભોજન માટે દઈ શકી. આખું એક શરીર, અને શરીરમાં એને સાચવવા માટે એને સુખનું સાધન કોણે માન્યું છે આપણે? અને એ વાત તો સાચી છે ને? સાચી જ છે. પૈસા ન હોય તો કેવી રીતે ડોક્ટર પાસે કેવી રીતે જશો? એક વિચાર કરી લેવો છે, જો ધનથી સુખ હોય તો અહીંયા આપણે 5 લાખ લઈને બહાર નીકળીએ તો એકદમ નિષ્ફિકર નીકળતા હશો ને? નહીં, હમણાં કહેતા હતા ધન તો આનંદનું કારણ, ત્યાં શું થઈ જાય છે? થોડુંક ટેન્શન. કેમ? પૈસા સુખમય છે કે ટેન્શન દેનાર છે? જીવનમાં એક બોજ વિચારવા જેવું છે, પોતાની કલ્પનાથી એ માની લીધું છે, ક્યાંક ભૂલા પડી ગયા, ખાવા પીવાનું કાંઈ નથી, પણ ખીચામાં પૈસા બહુ પડ્યા છે તો એમાં પૈસા ખાઈ લેશું, એમાં શું છે? જો એક કાપડી કલ્પના ક્યાં દોડે છે? જો એ સુખનું કારણ હોય તો ટાઈમિંગ હોય કે પરમેનન્ટ હોય, કોન્સ્ટન્ટ હોય? સાકર છે, એમાં ગળપણ એનો સ્વભાવ છે, તો એમાંથી ગળપણ સ્વીટ ગેળો સ્વાદ ક્યારે આવે? જ્યારે ચાખો ત્યારે. એમ આ પૈસા કે શરીર એ કોઈ સુખના કારણ નથી. માત્ર એટલે આગળ શબ્દ એક કયો આવ્યો હતો? કયો શબ્દ આવ્યો હતો? માત્ર વાસનાજન્ય છે. તારી મનની કલ્પના છે, તારી પોતાનો એક અભિપ્રાય છે, બાકી ખરેખર શરીર કે ધન એ કોઈ સુખના. અને જો એ સુખના કારણ હોય તો સિદ્ધ ભગવાન પાસે બે માંથી શું છે? તો સુખ કેટલું છે એમને જીવનમાં એટલું તો વિચારી શકીએ. ધન મુનિરાજ પાસે કેટલું છે અને તો સુખ કેટલું છે? ક્યારેક વિચાર્યું છે મુનિરાજનું સુખ કેટલું? કેટલું અંદાજ? પ્રચુર શબ્દ તો વાંચી લઈએ આપણે 5મી ગાથામાં. અરે વાઘ સિંહ જેવા ફાળી ખાય એવી પ્રતિકૂળતા વખતે પણ પોતે આનંદનું વેદન કરી શકે એવું સુખ છે. આપણે બધા મુનિરાજોનું આપણે જીવન વાંચ્યું હોય, કેવા ઉપસર્ગ પરિસર, પણ ત્યારે કોઈ એક વિચાર કે એમની પાસે આવી પરિસ્થિતિમાં પણ શું હોય છે? આનંદનું વેદન છે. આ એ ખરેખર સુખ છે. આપણી કલ્પનાથી માનીએ કોઈ સુખ નથી. તો તન, ધન, પછી ત્રીજું શું છે? ઘર. ઘર તો જોવે કે નહીં? એક શેલ્ટર રહેવા માટે તો જોવે કે નહીં? બરોબર ને? ન હોય તો બરોબર છે ને? મુનિરાજને પણ ઘર હોય ને? કેમ બધાને હોય તો ન હોય? સી આ બધા એક શું છે? એક ભાઈમાં હો તો હો, પણ એની એટલી મમતા નહીં કરતો કે છે તો જ મારું અસ્તિત્વ છે. પુનના ઉદય છે, હોય છે, પણ એની સાથે શું વિચારણા હોય છે? એમાં એવા એકાકાર ન થઈ જવું કે સારું ઘર. કેવું ઘર જોવે? કેવું ઘર જોવે? એકદમ વેલ મેન્ટેન હોય તો બધું કેવું જોવે? ગેજેટ્સ બધા હોય ને, ખાલી બેઠા બેઠા આમ દબાવે તો બધું ચાલુ થાય ને બંધ થાય ને, કેવું જોવે છે? હજી જીવનમાં ક્યાંય પણ એ પરાધીનતા છે, જેટલી વસ્તુ વસાવીએ છીએ ક્યારે બગડશે કોઈ? ત્યારે શું થાય છે? પરાધીનતામાં આપણે વસીએ છીએ અને માનીએ છીએ કે હું સુખી છું. તો આ એક એક જે વસ્તુ આપે છે કેવા બધા આપણી કલ્પનામાં કેવા છે? સુખના સાધન છે. શરીર, ધન, ઘર નહીં, 50માં 60માં ફ્લોર ઉપર હોય તો સારું ને? સારું હોય ને? કેમ નહીં? લોકો તો ડિમાન્ડ કરતા હોય. શું કરે? બંધ રાખવા પડે ને, તો હવા એટલી જોરદાર આવે તે તો શું છે? એનાથી ન્યા જઈને પણ શું સુખ મળ્યું? સાયકલો ના આવવાનો તો સૌથી પહેલો ડર કોને હશે? જીવે ક્યારે વિચારતા નથી, એક પોતાની કલ્પનાથી ચાલ્યો જાય છે. એ તો પુનના ઉદય છે એટલે કાંઈ આવતું નથી, પણ જેથી સાયક્લોનનું આવશે ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર વાળાને હશે કે ઓલા બધા હાઈરાઈઝ વાળાને હશે? ચિંતા હશે. આ એક આચાર્યદેવ શરૂઆત આ શા માટે આવી બધી લે છે કે તત્વની વાત પહેલા તને આ બધાની મમતા ઘટે છે, એનો મોહ છૂટે છે કે ગળા ડૂબ સંયોગના મોહમાં રહેવું અને પછી કે મને શું દેખાડો, ભેદનાની વાત કરો. આ પેલી શું હોવી જોઈએ? કોઈને ઇંગ્લિશ શીખવું હોય તો પેલી શું પાત્રતા જોવે? આલ્ફાબેટ શીખીને તો આવવું પડે કે નહીં? એમાં અહીંયા પહેલું શું છે? હજી પરદ્રવ્યથી પણ એને મમતાનો કાંઈ ભાવ પાછો ફરતો નથી તો આગળ રાગાદી ભાવોથી પર્યાય માત્રથી બિન ભગવાન આત્મા એ વાત તો ક્યારે આવશે? તો અહીંયા ધન તન ધન ઘર પછી સ્ત્રી, જ્યાં અધિક રાગ હોય છે ત્યાં ગુરુદેવ સીતાના ઘણા શબ્દો વાપરતા હોય છે. એનો અતિ રાગ હોય, બીમાર હોય છે, ગમે એટલા ઉપાય કરે ન થાય, શું કરતા હોય છે? શું ત્યાં પોતાનું જીવન આપી શકે છે? એની પીડાને લઈ શકે છે? તો આ બધા જે કોઈ સંયોગો કેવા આપ્યા છે, નાશવાન છે, ક્ષણભંગુર છે. કોઈ પૈસા કમાયેલા છે એ ગેરંટી છે ને જીવનના અંત સુધી રહેશે બધા નહીં? એકદમ સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો. અહીંયા કે છે બધી અનિત્યતા છે. પર હવે અરી મિત્ર, સ્ત્રી પછી મિત્ર, ફ્રેન્ડ સર્કલ તો જોવે જ આપણને, કે મારું તો સોશિયલ સર્કલ એટલું મોટું છે કે ગમે ત્યારે રાતના 12 વાગે કહું તો પણ 50 જણા આવી જાય ને, ઉભા રહી જાય ને. શું હશે? આ બધી સક્સેસફુલ લાઈફ હશે ને? એટલું બધું નહીં કે ગમે ત્યારે બોલું. અમારે તો ડોક્ટર ઘરનો છે, લોયર ઘરના, જે કાંઈ બધા જોતા હોય બધા. એ હોશે તો પણ તનના દુઃખના વેદનથી કોઈ બચાવી શકવાનું છે? આયુષ પૂરું થશે એમાંથી કોઈ તને બચાવી શકવાનું છે? તો તને શા માટે અતિ એનો રાગ રહે છે? એ મિત્ર હો ખરેખર મિત્ર તો કોને કહેવાય? આપણને સાચા માર્ગની સલાહ આપે સત્યની, એ સાચ. આપણને કોઈ મોહ ભાવમાં લઈ જાય એ કોઈ સાચો મિત્ર? આપણે કંઈક બોલીએ છીએ કુનકુનાચાર દેવ વિશે, કંઈક બોલીએ છીએ ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર, આ સાચા મિત્ર છે. કેવા છે કુનકુનાચાર દેવ? મિત્ર નહીં, ખાલી કયો શબ્દ વાપર્યો છે? સુમિત્ર એટલે સાચા મિત્ર છે, કે આપણને સાચા માર્ગે હિતના માર્ગનો આપણને આપે. કઈ જેને કે ચંચાગીરી કરી એમ નહીં, અને પણ કેવા છે આપણને? ભવમાં ભૂલેલ, આપણે ભવમાં ભૂલા પડ્યા છે એને સાચો માર્ગ દેખાડે છે. તો સાચે તો કોણ છે? મિત્ર કેવા હોય? કે આચાર્ય દેવ જેવા હોય. તો આ રીતે રાગના વિષયની લીધી. પછી અરી એટલે આમ તો ક્રમ નથી, હજી પુત્ર આવશે એ પણ રાગનો આવશે, પણ એક સાથે બે લીધા બધા, રાગના લીધા અને અરી શું છે? દ્વેષના માટેના છે. જગતમાં અરી અરી એટલે શું? એનિમી, દુશ્મન. આપણા તો કોઈ ન હોય ને, હું તો એકદમ શાંત છું, કોઈની સાથે ઊંચા અવાજે પણ ન બોલું છું. આપણે તો કોઈ દુશ્મન નથી ને, કોઈ નથી ને. મેં તો કોઈ દી ઝઘડો કોઈની સાથે કરતો નથી ને બધું. પેલા તો એક વિચાર કરું, જગતમાં દુશ્મન કેટલા છે, અરી કેટલા છે? જગતમાં ક્રોધ કસાયે કોકને અરી તરીકે જોયા છે. કોઈ પદાર્થ દુશ્મન નથી, એવી જ રીતે કોઈ પદાર્થ મિત્ર પણ નથી. રાગે કોકને મિત્ર તરીકે, દ્વેષ ભાવે ક્રોધ ભાવે કોકને દુશ્મન તરીકે જોયા છે. બાકી ખરેખર તો આખું જગત કેવું છે? પરજ્ઞે જ્ઞાનનો વિષય, જ્ઞાનના ભિન્ન વિષય એવા પરજ્ઞે છે. અને એ જ્ઞેય પરજ્ઞે હોવાથી નથી સુખના કારણ અને નથી દુઃખના કારણ, માત્ર જાણવા યોગ્ય છે. એમાં પ્રમેયત્વ ગુણ જોવા જેવો છે. રાગ કરીને એના પ્રત્યે મોહ કરવા જેવો નથી, અને ક્રોધ કે દ્વેષ કરીને એના પ્રત્યે તિરસ્કાર કરવા જેવો. એક અરીસો હોય એની સામે, એક કાદવ હોય, એક હીરો હોય, અરીસો કોને વધારે પ્રકાશિત કરે? અરીસાને માટે શું ફરક પડે છે? એક અમૃત હો કે એક ઝેર હો, એમ આખું જગત મારા માટે શું છે, મારા જ્ઞાનનું ભિન્નપણે રહેલું એ પરજ્ઞે છે, નથી ઇષ્ટરૂપ અને નથી. તો આ ભાગલા કોણે પડાવ્યા છે? મોહ ભાવે આખલા પડાય. મોહ ભાવથી એને પોતાના અભિપ્રાયના અનુકૂળ જોયા તો રાગ કરે છે, પોતાના અભિપ્રાય માન્યતાથી વિરુદ્ધ છે તો એનામાં દ્વેષ બુદ્ધિથી એ દુશ્મન તરીકે. અરે કમસે કમ જગતને પણ એક જોવાની દ્રષ્ટિ કેળવવા જેવી છે. મોહ બુદ્ધિથી જોશું તો ક્યારેય યથાર્થપણે જણાશે નહીં, અને જ્ઞાનથી જોશું તો યથાર્થપણે જણાયા વગર રહેશે નહીં. તો કેવો સંબંધ છે? હું જ્ઞાનમય છું અને એ કેવા છે? પરજ્ઞેયમય. હવે આવું હોવા છતાં, આવી રિયાલિટી છે અને છતાં કેવા માનીએ છે? કોઈને સારા માનીએ છે, કોઈને ખરાબ. સેના કારણે? આગલી ગાથામાં શ્લોકમાં શું આવ્યું? મોંથી આચ્છાદિત થયેલો. મોંથી આચ્છાદિત થયેલો હોવાથી યથાર્થ વસ્તુ સ્વરૂપને હું જાણી શકતો નથી. એક કૃપાળુ દેવે પણ દ્રષ્ટાંત આપ્યું છે, ત્રાસી આંખથી જોઈએ તો આકાશમાં શું દેખાશે? બે ચંદ્ર દેખાશે. તો બે ચંદ્રમાં છે. એવી રીતે આપણે શેની બુદ્ધિથી જોઈએ છીએ? મોહ બુદ્ધિથી જોઈએ છીએ. એટલા માટે જગત આખું એ જ્ઞેય રૂપ હોવા છતાં મારા રૂપે માનાય છે આપણે. તો એ રીતે અરિ પુત્રાદિ સહુ અન્ય, અહીંયા તો આચાર્ય દેવે એટલા નામ આપ્યા છે, બાકી તો જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી લેવા, કે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્રો, અહીંયા સુધીના જે છે એ બધા કેવા છે? રાગના વિશે. આપણે તો પદ્યાનુવાદમાં, બાકી અનુવ્યાસમાં ત્યાં તો ત્યાં છે ને, શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર અને મિત્રો. મિત્રનો મિત્ર તો હોવા જોઈએ ને. અમારે તો ક્યાંના મિત્ર છે? બધા સ્કૂલના છે ને, સ્કૂલના, પછી કોલેજના, પછી આગળ બધા. અમે તો એને ગ્રુપ બનાવ્યું ને. અરે મિત્રો બનાવે તો એવા બનાવજે જે સાધનાના પંથની પ્રેરણા આપે. સંસારમાં રખડાવે એવા મોહ ભાવના નિમિત્તો એવા મિત્રો શું કામના? ખબર છે, એવું દ્રષ્ટાંત દેખાવે છે ને. પૂર્વ ભવનમાં બે મિત્રો હતા, એમણે શું નક્કી કર્યું કે આપણા બે માંથી કોઈનું આયુષ વહેલું પૂરું થાય અને સ્વર્ગમાં ગયો હોય અને હું અહીંયા પ્રમાદમાં હોય તો મને જાગૃત કરવા આવજે. તો કેવા મિત્રો જોવે છે કે આપણે પ્રમાદમાં અટવાઈ ગયા હોય, મોહમાં અટવાઈ ગયા હોય, એમાંથી આપણને જાગૃત કરવા આવે એવા મિત્રો હોય, અને એની સામે શત્રુઓ. આ બધા કેવા છે? આ સિવાયના સર્વ બધા મારાથી કેવા છે? મારાથી સૌ અન્ય છે, મારાથી જુદા છે, ભિન્ન છે, અને ભિન્ન હોવાથી મારે એના પર ક્યારેય પણ એક ભિન્નતાનો ભાવ શું કરાવશે? આ જુદો છે, ભિન્ન છે, અન્ય છે, શું કરાવશે? અલિપ્તતા શું કરાવશે? એની ઉપેક્ષા કરાવશે. કોઈ પણ આપણને આ બાજુનું મકાન છે તો એમાં કોઈ એના વિશે પૂછે તો એ સારા છે, ખરાબ છે, શું બધું એના વિશે શું કર, કે ભાઈ તમે એનું જાણો, મને એનાથી કાંઈ, પાડોશી છે પણ એનાથી કાંઈ તમારે જે સંબંધ કરી જોજે. જીવનમાં એનાથી પ્રત્યેની શું થાય છે? અલિપ્તતા. જેમ કોઈ ટ્રાવેલિંગ થયું, એમાં કોઈ એક અત્યારના તો ખાસ હોય ને, એ કોઈની બેગ પડી છે, કોઈ પોલીસ વાળા સિક્યુરિટી વાળા આવે પૂછે આ કોની છે, તો આપણે શું કહેશું? મારી નથી કહેશું ને. પછી પૂછે તો કોની છે, તો શું કહેશું? ના ના, આપણે કે ના, હું ગોતીને તમને કહેશું, એવું નહીં કહે. કેમ? એની શા માટે? ભિન્નતામાં શું થાય છે? ઉપેક્ષા. પણ ક્યાંય પણ જે ભિન્ન પદાર્થોમાં જ આપણે એને ભિન્નપણે માનતા નથી અને ઉલટાનું શું કરીએ છીએ? એકાકાર પણ માની લે. તો આ જ બધા જગત આખું એનાથી હું કેવો છું? અલિપ્તપણે એક પદાર્થ રહેલો છું. તો એ બધા, તો આવી રીતે એ બધા ભિન્ન સ્વભાવવાળા, છતાં એ પરભાવ એટલે કે પરદ્રવ્યોમાં એ અન્ય છે, અને છતાં મૂઢ જન, મૂઢ સમયસારમાં પણ આવે છે ને, આપણે તો સમયસાર નથી, કલષ્ટિકા છે, બાકી એની જે ગાથા હોય છે ને, જે હું મારું પરજીવને પરજીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી. તો મૂઢ ઈ શું છે? મૂઢ શબ્દ આપણે આ પ્રતિક્રમણમાં આવે છે, નિજળાધિકારમાં જ આવે. સમ્યક દ્રષ્ટિના આઠ અંગ છે, એમાં ચોથો કયો છે? અમૂઢ. તો ઓપોઝિટ થયો ને, તો અમૂઢ એટલે શું? જેને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે, વિવેક જ્ઞાન છે. અને મૂઢ એટલે શું છે? જેને વિવેક જ્ઞાન નથી, જેને યથાર્થપણે જ્ઞાનની સમજણ નથી, એનું નામ શું કહેવાય? મૂઢ. સાચા ખોટાની, હિત અહિતની, એનો જેને ખબર નથી પડતી એને શું છે? મૂઢ કહીએ. મૂઢ એટલે અજ્ઞાની, જ્ઞાન જેનું કામ નથી. તો પરભાવોમાં મૂઢજન માને તેહ અનન્ય. જો પહેલી લાઇનમાં છેલ્લો શબ્દ શું હતો? અન્ય. અને બીજી લાઇનમાં છેલ્લો શબ્દ શું છે? અનન્ય. છે કેવા? અન્ય. અન્ય એટલે જુદા છે, અને છતાં માન્ય શું છે? અનન્ય એટલે પોતાપણે, એકપણે માનીએ છીએ. તો આ રીતે કે આ બધું શેના કારણે થાય છે? મોને કારણે થાય છે. ભિન્નતામાં અભિન્નતા કરે છે, ભેદમાં અભેદપણું કરે છે, ભિન્નતામાં એકત્વ કરે છે. આ એક મોહ ભાવને કારણે છે, એમાં બીજા કોઈનો દોષ જોવા જેવો નથી. એ રીતે એમાં વાત કરીને એનાથી આગળ આપણે જઈએ. નવમી ગાથામાં 20મા પાના ઉપર છે, સરસ દ્રષ્ટાંત આપીને અહીંયા આપણને અહીંયા ખાસ ઓલું આવ્યું હતું ને, શરીર આવ્યું હતું, ધન આવ્યું હતું, કુટુંબ પરિવાર બધા જે આવ્યા હતા ને, એ બધા માટેની સરસ દ્રષ્ટાંત એ નવમા ગાથામાં શ્લોકમાં આચાર્યદેવ કહે છે. નીચે છે ને, દિશા દેશથી આવીને પક્ષી વૃક્ષે વસંત. વસંત એટલે વસે છે રે, બાકી વસંત એક ઋતુનું નામ છે, એ અહીંયા વસંત નથી. તો શું દ્રષ્ટાંત આપ્યું? એક ઝાડ છે અને એમાં સાંજ પડે બધા કેવા આવે છે? પક્ષીઓ આવે છે. સામાન્ય પણ હોય છે પક્ષીઓ રાત સાંજ પડે એટલે એક જગ્યા સ્થિર થાય, ક્યાંય રાતના ઉડે એવું ન હોય. તો હવે એમાં બે શબ્દો વાપરા શરૂઆતમાં, ક્યાં સાહેબા? દિશા અને દેશથી. શું ફરક શું છે? દિશા એટલે ડાયરેક્શન અને દેશ એટલે એરિયા, ક્ષેત્રથી. કોઈ કઈ દિશાથી આવે છે અને ક્યાં સ્થાનેથી આવે. અને એમાં બધા જે નામ છે ને બધા દેશોના, જો કોઈને વાંચવું હોય તો ટીકામાં છે, અંગ ભંગ આદિ, ત્યારે પણ એ બધા કહેવાય ને, ઓરિસ્સા ને બંગાળદેશ ને, તો ભંગ બંગાળ, એવા બધા પણ પેલા નામ હતા. કચ્છ ને કચ્છા ને મહાવિદેમાં પણ એવા નામ હોય છે. તો અહીંયા ક્યાંથી? ફરીથી, સાંજ પડે એક વૃક્ષ ઉપર બધા પક્ષીઓ કેવા આવે છે? એક જ ડાયરેક્શનથી, દિશાથી આવે અને એક જ જગ્યાથી આવે નહીં. ક્યાંથી આવે? ગમે ત્યાંથી, જુદી જુદી. ન્યા રાત એક જગ્યાએ રહે છે, ઇટ ડઝ નોટ મીન કે ક્યાંય બધા એક સાથે પેલા હતા. આ વાત એક ગુરુદેવ પાસે આવી હતી, પોતાના જ કુટુંબની એક સાથે કોઈનું શક પણ થયેલું, ત્યારે એ ભાઈ ગુરુદેવસી આવ્યા કે આ અત્યારના શક પણ થયું, એનો અર્થ શું થાય? ભૂતકાળમાં ક્યાંક ભેગા હશે એવું. તો ગુરુદેવસી કીધું, ના, કોઈ ક્યાંકથી આ થોરમાંથી આવ્યું, કોઈક બીજામાંથી આવ્યું હોય, અત્યારના સંબંધ બહેનો છે એટલે ભૂતકાળમાં એવું જો હોય તો શું થાય? તો ભવિષ્યમાં સાથે રહેશું, તો એક જણને મોક જવું હોય ને બીજાને ન જવું તો શું થાય પછી? પાર્શ્વનાથ ભગવાનનો કમટનને હતો એ અલગ વાત છે, બધાને એવું બનતું નથી હોતું, કમટનો જીવને પાર્શ્વનાથને સાથે બેના, પણ એવું નિયમ નથી કોઈ એવું. અને નહીતર તો એક તો એ રીતે વિચાર કરીએ, રામાયણના જે પાત્રો છે એમાં ક્યાં કેટલા જીવો ક્યાં ક્યાં છે? રામચંદ્રજી ક્યાં ગયા, લક્ષ્મણજી ક્યાં છે, સીતાજી ક્યાં છે, અને પાછા કેવું છે? એટલે આ બધું શું હોય છે? એક ક્ષેત્રાવગા એક ભવ પૂરતો થયો છે. એક ક્ષેત્રાવગા સંબંધ એ પણ કેવો છે? એક ભવ. અને એ પણ કેવો છે? અમુક કારણો છે. આજે આપણા માતા પિતા છે તો કઈ એ હતા ત્યારથી આપણે નથી, અને આપણે રહેશું ત્યાં સુધી એ પણ નહીં રહે. ના પણ કઈ નિયમ નથી ને કોઈ, એનો અર્થ શું છે આ બધો? આ એક ક્ષેત્ર આવગા, આ સંબંધ અમુક કારણનો બનેલો છે અને આપણે એમાંથી શું કરીએ છે, મોહ ભાવથી જાણે ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં રહેશે. તો અહીંયા પેલું દિશાથી જે પણ પૂર્વ પશ્ચિમ જે કોઈ દિશામાં અને જુદા જુદા સ્થાનોથી અહીંયા કોઈ કોઈ ગતિમાંથી આવે, કોઈ કોઈ ગતિમાં આવે, પછી આવીને એ બધા બર્ડ્સ પક્ષીઓ ક્યાં છે, વૃક્ષની ઉપર રહે છે. કેટલાક મહિના સુધી? બસ એક જ રાત? ના ના, ઓલો બાજુવાળો બેઠો તો હું બેઠો રહી છે, એવું નહીં. જો એક બહુ જ આમાંથી એક શીખવા જેવું છે, પેલા તો બે બોલ આવી ગયા, જુદી જુદી દિશાથી એટલે જુદા જુદા ટાઈમ, દિશા એટલે ભાવોમાંથી અને જુદા જુદા દેશથી અને જુદા જુદા ડાયરેક્શનથી, એમાં પણ ક્યાંય અને વેલા ને મોડા બધા એક સાથે નથી આવ્યા. હવે એ ત્યાં રહે છે, પછી જવા માટે પણ શું હોય છે, જે દિશાથી આવ્યા એ જ દિશામાં જવું છે, જે જગ્યાથી આવ્યા ત્યાં જ જવાનું છે, અને રાતવાસો સાથે રહ્યા એટલે સવારના સાથે જ જવાનું છે. આ શું દેખાડે છે આનાથી? કોની આ વાત ચાલે છે? કોની વાત ચાલે છે? જે આપણને કીધી આ સંયોગો કેવા છે એના માટેની. આની પહેલામાં સંયોગો કેવા આવ્યા છે કે એ તો બધા રાગના વિષયો અને કોઈ દ્વેષના છે. હવે અહીંયા કે છે તારે ને એને એક ક્ષેત્ર આવ્યા સંબંધનો દેખાડે છે કે કોઈ જ એનો નિયમ નથી. આજના ભેગા થયેલા ક્યારે છૂટા પડશું અને છૂટા પડેલા ક્યાં હશે, કોઈથી વિચાર કરો? આજ એક ભવના છે, એ પહેલાના ગુરુદેવજી તો ખાસ કહેતા ને, કોઈ લીમડા ત્યાં સોનગઢમાં બહુ છે ને, કમ્પાઉન્ડમાં કોઈ પાન તોડતું હોય તો ગુરુદેવજી શું કહે છે, કોઈ દી વિચાર કર્યો છે, એ પાંદડામાં અસંખ્ય જીવો છે, એમાં તારા ભૂતકાળના કોઈ માતા પિતા કે બીજા ઘણા પણ હશે. ક્યાં વિચાર કરે છે કોઈની હિંસામાં? આ જ્યાં અત્યંત રાગના વિષય હતા અને અત્યારના શું છે એની હિંસા ના પડે. જીવોને ક્યારે વિચારતા નથી સંયોગોમાં, જે વ્યક્તિ હોય છે કે નહીં, સામાન્યપણે નાનપણમાં ભાઈઓ હોય, ત્રણ ચાર ભાઈઓ હોય, કેવી રીતે મોટા આમ સામાન્ય કેવી રીતે થતા હોય, એકદમ એકબીજાને ગુજરાતીમાં કહે ને હળી મળીને એકબીજા, અને જ્યાં ઉદય બદલે છે મોટા કદાચ થાય, શું થતું હોય છે? બહુ જ વિચારવા જેવું છે. પિતાજી કદાચ એક્સપાયર થાય ને એના ભાગલા પડતા હોય, ક્યાં સુધીનું થઈ શકે છે? એક્સ્ટ્રીમ તો નહીં, કેસમાં જાય એમ નહીં, એક કદાચ ખુરશી હોય તો એના ભાગલા કે એક એક પાયા પણ અમને આપો, દ્વેષ ત્યાં સુધી જઈ શકે છે? એનાથી હજી આગળ જાય એની તો વાત નથી કરતા. જીવનમાં આવી એક સંસારની દશા જોઈને વૈરાગ ન થાય તો બીજું શું થવું જોઈએ? પણ શું થાય છે, મોહ ભાવથી વસ્તુ સ્વરૂપ સુધી આપણને પહોંચવા દેતા એ નથી. તો જુદી જુદી દિશાથી અને જુદા જુદા દેશથી આવીને ત્યાં રહે છે, એ પણ કેવા છે, એ એક રાત પૂરતા હોય છે. અને સવાર થતા, પ્રાતઃ, પ્રાતઃ એટલે સવાર થતા, નિજ કાર્યવશ, જો કેવું શબ્દો વાપરો, નિજ કાર્યવશ એટલે પોતપોતાના પ્રયોજનથી. એમ નથી કે બે ભાઈઓ સાથે હતા એટલે અમે સાથે જ રહેશે, સાથે જ મરણ થશે, એવું કાંઈ નથી. નિજ કાર્યવશ પોતાના પ્રયોજનથી આવ્યા, કોઈ દિશામાંથી બીજી દિશામાં જાય, આવ્યા કોઈ ક્ષેત્રથી ને બીજા ક્ષેત્રમાં જાય. બહુ જ વિચાર કરવા જેવા છે, પરિણામોની વિચિત્રતાના કેવા હોય છે. તો નિજ કાર્યવશ વિધ વિધ દેશ ઉડન, પોતપોતાની જે પ્રકાર, જે કાળે, જે ક્ષેત્રે અને જે વિધિથી જન્મ મરણ આદિ થવા, એની બધી નિશ્ચિતતા છે. એમાં કોઈ રાગને વશ આ છે એટલે સાથે થશું એવું ક્યારે હોઈ શકતું નથી. પોતપોતાના કાર્યને વશ પછી પોતપોતાના સ્થાને એ જતા હોય છે. અને આ રીતે હવે એનાથી છેલ્લું એનું એક સરસ એમાં આપ્યું છે થોડું, એમાં 21મા પાને નીચે છે, આચાર્ય શિષ્યને બોધ રૂપે કહે છે, હે ભદ્ર, ભદ્ર એટલે ખબર છે કોમળ જીવ હોય ને એને, સરળ જીવ, શરીર આદિ પદાર્થો તારાથી સર્વથા ભિન્ન સ્વભાવ વાળા છે. શું શબ્દ વાપર્યો છે? શરીર આદિ પદાર્થ, આગળ તનથી શરૂ કર્યું હતું ને એ બધા પદાર્થો કેવા છે? તારાથી. હવે કેવા છે? કથનચિત, થોડા ઘણા, સર્વથા. સર્વથા બિન સ્વભાવ વાળા છે. એ જળ છે ને તું ચેતન છો, એ ક્ષણભંગુર છે અને તું નિત્ય છો, ટોટલી સંપૂર્ણપણે એ સિવાય. અને જો હવે કે છે, જો તેવો તારા હોય તો બંને જુદા પડી કેમ ચાલ્યા જાય છે? આ લોજિક આપ્યું. જો શરીર તારું હોય તો હવે શું આપે છે? તો તારાથી કોઈ દી જુદું પડવું ન જોવે. સાકર અને એનું ગળપણ બે કેવા છે? જો એકબીજાથી જુદા હોત તો એ બે જુદા પડી જાય, તો ક્યાંક સાકર અને ગળપણ ક્યાંય, પણ એ બે કેવા છે? એકમેક છે તો સદાય સાથે છે. એમ શરીર આદિ જો તારા હોય તો કેવા રહેવા જોઈએ? સદાય સાથે રહેવા જોઈએ. ગળપણ અને સાકર સદાય સાથે જ, કારણ કે એકરૂપ છે. અહીંયા તો ભિન્ન છે તો જુદા કેમ પડીને ચાલ્યા જાય? જો તેઓ તારા આત્મ સ્વરૂપ હોય તો જેમ આત્મા ત્રિકાલી સ્વરૂપે છે તેનો તેજ રહે છે, તો તેની સાથે શરીર આદિ સંયોગી પદાર્થો તેના તે રહેતા નથી. આત્મા એકરૂપ સદાય રહે છે, શરીર આદિ એકરૂપ રહેતા નથી. જો તારા હોય તો આવું કેમ? અને ખાસ તો એ છ પદનો પાઠ આપણે બોલીએ છીએ ઓલ્ટરનેટ ડેમાં, એમાં સરસ લોજિક શું આપ્યું છે? આ કેવા છે બધા? સંયોગે કરીને પદાર્થ છે અને આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. એ સંયોગે કરીને પદાર્થ હોવાથી નિત્ય નથી, અને તું સ્વભાવે કરીને પદાર્થ હોવાથી કેવો છું? નિત્ય છે. છ બોલમાં પહેલો છે ને આત્મા છે, પછી બીજો નિત્ય છે. તો અહીંયા કારણ કે બેની ક્વોલિટી જ જુદી છે. જે કઈ આ શરીર શું છે? આ શરીર એક પદાર્થ છે. શરીર એક પદાર્થ છે કે અનંત પરમાણુ બનેલું એ છે? એક પદાર્થ નથી. કેટલા પરમાણુ છે? જો એક પદાર્થ હોય તો પછી આંગળી કપાવી ન જોવે. તો અનંત પરમાણુનો એ શું છે? પિંડ છે, કલેક્શન છે. કેમિસ્ટ્રીમાં આવતું એવું કઈ શું આવતું હતું? કમ્પાઉન્ડ, એવું બધું ભૂલાઈ ગયું હશે ને ભણવા. જે કોઈક એલિમેન્ટ્સ પદાર્થ કહેવાય, અને બીજા કહેવા કહેવાય કમ્પાઉન્ડ, પાછું એક મિક્સર પણ કહેતું. બરોબર છે? કમ્પાઉન્ડ ને મિક્સરમાં શું ફરક હોય? કમ્પાઉન્ડમાં જાણે મલ્ટી જે છે એ બધા આપણને એકરૂપ લાગતા હોય, અને મિક્સરમાં શું છે? ફિઝિકલી ફીલ હોય. એવું બધું હતું ને H2S, એ બધી કહેવા કહેવાય કમ્પાઉન્ડ કહેવાય. તો અહીંયા આ શરીરને તો કેવા છે? ખરેખર તો મિક્સર છે, કમ્પાઉન્ડ નથી. આ જે પ્રત્યક્ષ દેખાવાનું, છતાં એમાં કેવું માનીએ? એક જ એલિમેન્ટ પદાર્થ એવું દેખાય છે. અહીંયા ફરીથી કે શરીર જો તારવું હોય તો જુદું કેમ પડે? એક શરીર જો તારવું હોય તો તારી ઈચ્છા વિના એમાં આવું વિવિધ પરિણમન કેમ થાય છે? તો એ દેખાડે છે કે એ શરીર ને આત્મા કેવા છે? એક રૂપ નથી. જો એની પાછળ છે 22મા પાને બીજી લાઈન, માટે તેમને આત્મ સ્વરૂપ માનવા તે ભ્રમ છે. તેમને, તેમને એટલે કોને? શરીર લીધું, ધન લીધું, એ બધા, ઘર લીધા, એ બધા જ કુટુંબ પરિવાર મિત્ર, એ બધા જો તારા હોય તો તારી સાથે જ રહેવા જોઈએ, અને છતાં તું મારા માને, એનો શબ્દ શું આપ્યો? ભ્રમ. ભ્રમ એટલે શું? ઇલ્યુઝન કે ને, એટલે એ પણ સાચું હોય ને. ઇલ્યુઝન જે દેવું દેખાય નહીં, આમ ચોખ્ખું દેખાતું હોય, આમ એકદમ વેવ્સ પાણી જેવું દેખાતું હોય છે, ઓલું સર્પ હોય છે એમાં દોરડી જેવું દેખાતું હોય, એ તારું શું છે? કલ્પના છે, ભ્રમ છે. એક સરસ ભ્રમ એટલે શું? જેવું લાગે તેવું હોય નહીં, હોય તેવું લાગે નહીં. ભ્રમ કોને કહેવાય? જેવું એમાં લાગતું હોય એવું રિયાલિટીમાં હોય નહીં, ને રિયાલિટી હોય એવું એમાં લાગે નહીં, એનું નામ એ ભ્રમ છે. એને ભ્રમણા કહીએ. અર્થાત શરીર આદિ પર પદાર્થોમાં હિત બુદ્ધિએ आत्मभाव अथवा आत्मीय भाव, जो आत्मभाव, आत्मभाव એટલે હું પણાનો ભાવ, સમયસારમાં પણ એ આવે છે, એમાં આત્મ વિકલ્પ શબ્દ એક શું આવે છે 20, 21, 22 માં આત્મ વિકલ્પ, આત્મ એટલે પોતાપણાનો વિકલ્પ. એક વિકલ્પ કેવો હોય છે? અસ્થિરતાનો હોય છે, એ તો સાધક દશામાં પણ હશે, પણ આત્મ વિકલ્પ એટલે શું? પોતાપણાનો, હું પણાનો એવો વિકલ્પ કોને હોય છે? અજ્ઞાન દશામાં હોય. તો અહીંયા કે છે કે આત્મ ભાવ, આત્મ ભાવ પોતાપણા કરવા એ શું છે? અજ્ઞાનતા છે. અને આ રીતે કરીને અહીંયા કર્યું. હવે એવું જ અહીંયા આપણને કે છે, ઓલા બધામાં મુખ્યપણે કોણ લીધા હતા? રાગના વિષય. અહીંયા હવે થોડુંક સાથે લે છે કે પોતાનો જેના પ્રત્યે દ્વેષ ભાવ હોય, તિરસ્કાર હોય, એવા જીવને પણ એનો વાંક કરીએ, ગુનો કરીએ, એના માટે આપણને 10મા શ્લોકમાં કહે છે, અપરાધી જન કા કરે હંતા જન પર ક્રોધ, પગથી ત્રંગુલ પાડતા દંડ પડે અબોધ. આમાં ફરીથી એક દ્રષ્ટાંત, આમ આપણે વાત એક વર્ષ પહેલા થઈ જ ગઈ છે. આ ત્રંગુલ એટલે શું હોય છે? ઓલું હોય છે ને કચરો ખેંચે ને, પાવડો તો આખું હોય, આ ત્રંગુલ એટલે એના ત્રણ ઓલા હોય, એનાથી કારણ ને. હવે એ કેવું હોય? એનું આમ આમ ત્રાંસું હોય, એમાં જો નીચેમાં જો પગ એના પર પડ્યો તો શું થાય? દાંડો વાગે ને, બરોબર ને? એનો અર્થ શું છે? તું બીજાને દુખી કરવા જા, તું જ પોતે દુખી થાય. એવી જ રીતે એ જે પાવડો છે એને તું પાડવા જઈશ તો તારે નીચે નમવું પડશે એના. તો અહીંયા એ કહે છે કે એ જે પગથી ત્રંગુલ પાડતા, ઉપરથી પાડે તો દંડો તને વાગશે, અથવા તો એ જેનું જે થોડું બેન્ડ કરેલું હોય છે ને, ત્યાં પગ મૂકવા જશો તો એ દંડો આપણને એ વાગે છે. તો પગથી ત્રંગુલ પાડતા દંડ પડે અબોધ. અબોધ એટલે મૂર્ખ પાણી. ત્યાં અહીંયા અહીંયા આપણે અજ્ઞાની જીવ. તો અપરાધી હતું, અહીંયા દ્રષ્ટાંત લીધું, તું કોઈના ઉપર દોષ કેમ જોવે છે? આ મને કેમ હેરાન કરે છે? ઘણી વાર એમ થાય ને, મેં એનું કાંઈ જ બગાડ્યું નથી, તે મને હેરાન શું કામ કરે છે? એ મેં એનું કાંઈ નથી, ત્યારે કોનો વાંક આપણે જોવા જેવો છે? પછી કે ગુસ્સો કરે છે ને, મારો વાંક એ ગુસ્સો કરી એનો દોષ છે, અને તને એવો સંબંધ થયો છે કારણ કે ભૂતકાળમાં તું પાપ કરીને આવ્યો છે. બેમાં શું ફરક છે? ભૂતકાળમાં પાપ કરીને કોણ આવ્યા છીએ? આપણે આવ્યા છે. અને એ શું કરે છે? વર્તમાનમાં પાપ કરે છે. તો આપણને હવે બે થયું, ભૂતકાળમાં કરીને આવ્યા છીએ, હવે એ રાખવો છે કે આગળ વધે ભવિષ્યમાં થાય એવો કરવો છે? કાપવો છે. જો કાપવો હશે તો આવી પ્રતિકૂળતામાં સમાધાન કરજે. ભૂતકાળમાં પાપ કરીને આવ્યા છીએ, પ્રતિકૂળ સંયોગ મળે છે, અને નવો કસાય કરીને ભવિષ્યમાં એવું જ દશામાં પહોંચે. ઓલો જે કરે છે તો એના પરિણામની જવાબદારી એની પાસે છે, આપણે શું કામ ચિંતા કરીએ? પણ ઘણી વાર છે ને, બહુ જ એવું હોય, એને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, બરોબર ને? એવું કરવું જોઈએ ને બધાને? અરે એના પરિણામનો કોઈ આપણી પાસે જવાબદારી નથી, અધિકાર કોઈ નથી. એને શું કરવા? એના પરિણામ એ કરે છે અને એનું ફળ એને જ મળવાનું છે. બીજાની શું કામ ચિંતા? ઘણી વાર એ ચિંતા કરે, એ આટલું બધું ખોટું કરે, એને કોઈ કહેતા નથી, અને હું સ્ટ્રેટ ફોરવર્ડ આમ ન્યાય નીતિથી બધું કરીને તો જ મારા ઉપર બધું. આ બહુ જ આપણી ડે ટુ ડે લાઈફના બધા શું હોય છે, ક્વેશ્ચન હોય છે ને બધા આવી રીતે. ફરીથી જે કોઈ વર્તમાનમાં વિપરીતતા કરે છે, અનિતિ બધું કરે છે, એ બહાર એટલા માટે નથી આવતું કે અત્યારે એનો શું ઉદય ચાલે છે? પુન્નો ઉદય, જસ કીર્તિ નો ચાલે, અને જ્યાં ઉદય પૂરો થશે ત્યાં એ જ વ્યક્તિનું બધું બહાર આવું હોય છે કે નહીં? બધા ઘણા એટલે ચિંતા ન કરતો કે દુનિયામાં એની એક સિસ્ટમ છે, તારે કઈ એના માટે જવાબદારી હાથમાં લેવાની નહીં. ફાર્માઓલું કે યુ શુડ નોટ ટેક લો ઇન યોર હેન્ડ, એના માટે ગવર્મેન્ટમાં સિસ્ટમ આખી ગોઠવાયેલી છે. આ કુદરતમાં એની સિસ્ટમ ગોઠવે કે જે એ પોતે પરિણામ કરે છે એનું વહેલું કે મોડું એને ફળ મળ્યા વગર, અને મળે કે ન મળે તારે છે ની ચિંતા, આપણે કોના સમજવું. આમ તો બોલે ને ચેરિટી બિગન્સ ફ્રોમ, અને અહીંયા કે ના બીજાને સુધારવા જાવ છું, પોતે સુધરવું ને. તો જીવનમાં એક બહુ જ અહીંયા આપણને આ દ્રષ્ટાંત કે તું કોઈના ઉપર બ્લેમ શું કામ કરે છે, કોઈનો દોષ શું કામ જોવે છે, એ આમ કરે છે ને તેમ કરે. તું જ પોતે ભૂતકાળ, અને એટલા માટે જોઈ લે વર્તમાનનો સંયોગ એ ભૂતકાળના પરિણામનો પડછાયો છે. વર્તમાન જે કોઈ સંયોગ મળે છે એનાથી શું ખબર પડે છે, ભૂતકાળમાં આપણે કેવા પરિણામ કર્યા હતા એનું આ શું છે, ફોટો કહો, પડછાયો કહો, જે કહો. અને તો પછી જેને કહે ને આપણા જ કરેલા પરિણામનું ફળ અહીંયા આપણને મળે, અને વર્તમાનમાં જે કાંઈ પરિણામ કરશું એનું ફળ આજ ભવમાં આવી શકે છે. અને એટલા માટે જીવનમાં ક્યારે પણ અંતે વેદન પોતાને પોતાના પરિણામનું છે, અને આપણે નિરંતર સંયોગ પ્રત્યે વિચાર કરીએ, સંયોગનું વેદન. તો અહીંયા આપણને કે અપરાધી જન એના પ્રત્યે શું કામ કોઈ ક્રોધ કરે. આજ આચાર દેવનું સમાધિ તંત્ર છે એમાં તો બીજી રીતે પણ કીધું છે, કોઈ આપણને અપમાન કરે, નિંદા કરે, આપણું કાંઈ વાંક ન કરે, એવું ન હોય ને તોય કરે તો શું થાય, શું કરવું, એમાં રિએક્શન તો દેવું ને, મૂંગા તો ન જ રહેવું ને, નહીં તો લોકો તેમ માનશે આજ વાંકમાં હશે, શું કરવું. એ બીજી એક શૈલી છે કે ચલો એને તો ખાલી શબ્દથી કીધું ને, આ શરીર ફિઝિકલી તો કાંઈ કર્યું નથી ને, ફિઝિકલી કરે તો ખાલી માર્યું જ છે ને, મારી તો નથી નાખ્યું ને. અને એ પ્રકારે જ્ઞાનમાં સમાધાન કરતા જવું એક બીજી રીતે છે એમાં સમાધિ તંત્રમાં, કે પેલું એણે તને તો જોયો નથી તો મને કીધું એ પ્રશ્ન ક્યાંથી લાવે છે. એ કોને જોવે છે, જેને જોવે છે એ તો તું છે નહીં, અને તું છે એને તો એ જોઈ શકતો નથી તો મને કીધું એ પ્રશ્ન ક્યાંથી લાવ્યો. એ કોને જોવે છે, શરીરને જોવે, અને શરીર તો હું. હવે કોક કોકને ગુસ્સો કરતો તો આપણે માં વચ્ચે કરીએ નહીં, કેમ ન કરીએ કે ભાઈ એનું જાણે મને શું. એમ જે કોઈ જે જોવે છે એ કોને કહે છે, શરીરને જોઈ, અને એ તો હું. આ એનું નામ, એ શાસ્ત્રનું નામ શું છે, સમાધિ તંત્ર અથવા સમાધિ શાસ્ત્ર, બે છે અહીંયા જેમ. એનો અર્થ શું છે, એનો અર્થ શું છે, તારે આધિ વ્યાધિથી જો સમાધિ કરવી હશે ને તો આવી વિચારણા કરવી પડશે, આવો એક અભિપ્રાય તારે બનાવવો પડશે. દુનિયામાં અનેક પ્રકારની વિચિત્રતાના ઉદયો તો આવવાના છે, એ વખતે તારે સમાધિ, સમાધિ એટલે શું, જ્યાં સમતા ભાવની પ્રાપ્તિ છે એ સમાધિ છે. ન અનુકૂળતાનો રાગ, ન પ્રતિકૂળતાનો દ્વેષ, અને એવી જ્યાં દશા છે આ તેનું નામ સાચી સમાધિ છે. કઈ ઓલું જમીનની નીચે ડટાઈને રહેવું ના કરવું એ કોઈ સમાધિ નથી. આપણે જે પ્રતિક્રમણમાં આવે છે ને ત્રીજો પાઠ, આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે, તો સામાયિક છે, સમાધિ છે, બેમાં કોમન શું છે, સમતાનો લાભ. બેમાં શું છે, સામાયિક નિયમસાર, એમાં એક અધિકાર છે, કેવો અધિકાર છે, પરમ સમાધિ અધિકાર છે. અને એમાં વ્યાખ્યા એમાં છે ને, સ્થાયી સામાયિક તેહને ભાગ્યુ શ્રી કેવળી, તો અધિકાર કયો છે, સમાધિ અધિકાર. વાત છે નહીં લીધી સામાયિક, તો બેનું લિંક શું છે, કોમન શું છે, સમતા ભાવની પ્રાપ્તિ. સમતા ભાવની પ્રાપ્તિ છે તો જ સમજવું મેં આજે સાચી સામાયિક કરી છે. મેં જો સમતા ભાવ રૂપે પણમન કરું છું તો સમજવું હું સમાધિમાં છું, નતર આદિ વ્યાધિ ને ઉપાધિમાં છું. તો એ અહીંયા આપણને કહે છે, શું કામ કોઈનો દોષ જોવે છે. એક રીતે પણ એક વિચારવું, કોઈને આવા પ્રસંગોમાં એકદમ ગુસ્સો આવે તો વિચારવું, સત્યનો સ્વીકાર કરી શકતા નથી. બે ઓપ્શન છે, મને કોઈ જેને નિંદા કરે, અપમાન આદિ કરે, તો કાં તો મારો દોષ હોય અને કાં તો મારો દોષ ન હોય, બે શક્યતા છે. હવે જો મારો દોષ છે અને એ કહે છે તો મારે તો સત્ય સ્વીકારી લેવું પડે કે મારી ભૂલ થઈ હતી. ઉલટાનું એનાથી તો સરળપણે ભૂલનો સ્વીકાર. હવે કદાચ મારી ભૂલ નથી અને છતાંય મને કરે છે તો શું કરવું? વિચારવું, ખોટું બોલે છે એ તો મારે શું કામ કસાઈ કરવું? શું કરીએ છીએ? ઈ ખોટું બોલે ને પાપ કરે ને આપણે કસાઈ કરતા, બે તો સરખા થયા. તો જીવનમાં આ પ્રકારે કોઈ પણ ઉદય પ્રસંગમાં આકુળતાથી બચવું હોય તો આવી એક વિચારધારા કેળવવી પડશે જીવનમાં. અને તો આખું ઉદયાધીન વૃત્તિ ફરી ફરીને કેવી થઈ જાય છે એ વાંચતા તો નથી આપણે, છેલ્લે બોલ છે ને એ ચલિત થઈ જાય. ન થવા ગંભીર ને અચલ ઉપયોગ. જીવનમાં ઉદયોની વિચિત્રતા તો આવ્યા જ કરવાની, કારણ કે પરિણામો ભૂતકાળમાં એવા વિવિધ કર્યા છે તો અનેક પ્રકારના ઉદયો એ વખતે પણ એક શાંત ભાવમાં, સમાધિ ભાવમાં, સમતા ભાવમાં રહેવું એના માટે કહે. તો એ અપરાધીન જન કાંક, તું કોઈને અપરાધી શું કામ જોવે છે? તને કેમ એવો યોગ બન્યો? કારણ કે તું ભૂતકાળમાં એવા પરિણામ કરીને આવ્યો છે. હંતા જન પરક્રોધ, તું બીજા જીવ ઉપર શું કામ ગુસ્સો કરે છે? એ રીતે જે એના અનવ્યાખ્યાન એટલે લખ્યું છે, વિરાધક થઈને આપણે આવ્યા છે. વિરાધક એટલે જેણે પેલા બીજાને હેરાન કર્યો તો દુઃખ આપ્યું તો એવા થઈને આપણે આવ્યા છીએ ભૂતકાળમાં. અને તો વર્તમાનમાં એ પોતાને માણનાર માણસ પ્રત્યે તું શું કામ ગુસ્સો? તું જ પોતે દોષ કરીને આવ્યો છે અને વાંક બીજાનો શું કામ કાઢે છે? એના માટે પછી એનું એ દ્રષ્ટાંત આપણને આપે છે. એની સામે 23 નંબરનું પાનું છે, એમાં લાસ્ટ લાઈન છે. માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે, મળે છે છેલ્લી બે લાઈન, પોતાનું હિત ચાહનાર ઇઝ ઇક્વલ ટુ, પોતાનું હિત એટલે છે ને પોતાનું સારું સુખમય, ચાહનાર એટલે એની ઈચ્છા છે, ઇઝ ઇક્વલ ટુ, પછી શું એના પછી ઇક્વલ ટુ, એનું નામ બુદ્ધિમાન કહેવાય. બુદ્ધિમાન કોને કહેવાય? પોતાનું હિત ઈચ્છે છે, દુઃખને છૂટવું છે અને સુખને પ્રાપ્ત કરવું છે એવી જેને ભાવના જાગી એ જ બુદ્ધિમાન પુરુષ છે. અને તો એણે શું કરવું? મારે મારું હિત કરવું છે, મારે મારા દુઃખથી છૂટવું છે એવું ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવા યોગ્ય નથી. બીજા જીવ પોતાને દુશ્મન જેવો લાગતો હોય, વિરોધી લાગતો હોય એવા જીવ પ્રત્યે પણ શું છે? અપ્રીતિ કે દ્વેષ કરવો યોગ્ય. તો કોના પ્રત્યે દ્વેષ કરવો? કોઈના પ્રત્યે નહીં. આપણને રિપીટેડલી હેરાન કર્યા કરે તો આપણે શાંત બેઠા રહીએ તો વધારે હેરાન કરે કે નહીં? નહીં, એવું જ બને ને, લગભગ બને છે ને, લગભગ બનશે નહીં. ફરીથી પેલું તો એ હું શાંત રહીશ એટલે મને કરશે, એ એજમ્પશન છે કે રિયાલિટી છે? મુનિરાજ કોઈના ઉપર નથી કરતા તો એમને શું થાય છે? કાંઈ જ નથી, કોઈ ક્ષમા માગવા આવી જ જાય છે. 700 મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો બલિરાજાએ, અકંપનાચાર્ય આદિએ શું કર્યું? તો શું ઉપસર્ગ વૈધો? તો શું થયું? ઉલટાનો બલિરાજા શેના માટે આવ્યો? ક્ષમા માગવા આવ્યો. આપણે આપણી કલ્પના, આપણે કસાય કરવાની છૂટ માટે એમ કહીએ છીએ કે મુંગારે શું એટલે વધારે હેરાન કરશે. આપણે શું કરવું છે? બચાવ કોનો કરવો છે? પોતાના કસાય કરવાનો બચાવ કરવા માટે આવું સ્ટેટમેન્ટ આપી દે છે. એવું નથી, તું શાંત રહે કે ન રહે ઉદયાદિન્યા થવાનું છે, અને એટલા માટે તારા હિતને માટે તો તારે શાંતિ. એમ અહીંયા જેમ આ લખ્યું ને કે પોતાનું હિત ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે કોઈ પણ પ્રતિકૂળતા વખતે પણ દ્વેષ કરવો નહીં. એની સાથે બીજું શું છે? આની પેલા ગાથા ગઈ નવમી, એ પ્રમાણે કોઈ પણ અનુકૂળતા પ્રસંગે રાગ કરવા જેવો નથી. બે લઈ લેવાય, ખાલી એવું નથી દ્વેષ ન કરો, પણ રાગ તો કરવો જ જોઈએ ને. બધા આપણા કુટુંબ પરિવાર આમ બધા પ્રત્યે પ્રેમ ભાવથી ને બધું નહીં, અમે તો અમારા ક્યાં, અમારું તો સોસાયટીમાં અને મિત્રો ન્યા સુધી એક્સટેન્ડેડ થાય ને રાગ, ક્યાં સુધી રાગ એક્સટેન્ડ થયો? અહીંયા કે છે જેટલો જેટલો રાગ પોષણ કરે છે, ઉદય બદલશે એટલો દ્વેષમાં પરિવર્તન થઈ જશે. ક્યારે પણ રાગમાં રોકાવું નથી અને દ્વેષ કરવો નથી. તો એ વાત કરીને હવે ચલો એનાથી આચાર્ય દેવ આ રીતે વાત આપણને કરે છે કે આ રીતે આપણને વાત કરે છે કે કોઈ પણ ઉદય પ્રસંગોમાં સંયોગોમાં જો આપણે રાગ દ્વેષ કરશું તો શું થશે. એ 11મા શ્લોક ઉપર દ્રષ્ટાંત, ફરીથી દ્રષ્ટાંત, ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી ગાથામાં શું આવે છે, નવા નવા દ્રષ્ટાંત આવે છે. તો અહીંયા 24મા પાને 11મા શ્લોકમાં છે, એનો જો ઉપરમાં ટાઇટલમાં છે, અહીં શિષ્ય પૂછે છે, પેલી લાઈન છે ને, હિત અને અહિત કરનારાઓ પ્રત્યે રાગ દ્વેષ કરનાર શું કરે છે? આવી ગયા બે શબ્દ, નવમા અને દસમા. નવમા કોણ હતા? વધારે રાગના હતા. દસમામાં જે દ્વેષ માટેના, તો હિત કરનાર પ્રત્યે રાગ કરીએ, અહિત પ્રત્યે દ્વેષ. તો એનો અંત થાય છે શું? એનું શું ફળ મળે છે? રાગ દ્વેષ કરવાનું ફળ અંતે શું મળે? એના માટે અહીંયા 11મા શ્લોકમાં આપે છે, દીર્ઘ દોર બે ખેંચતા ભમે દંડ બહુવાર. આવું તો બધું હવે જોવા તો નહીં મળ્યું હોય. પેલાના દેશમાં હોતા ને કે ઓલી છાસ કરે ને, ત્યારે શું કરે એને, એના વલો કરે, એના બે દોરાના છેડા હોય, એકને ઢીલું કરે અને એકને ટાઈટ, અને તો શું થાય છે, એનું જે હોય છે ફરતું હોય છે અને એમાંથી છાસ બને જે બધું બનતું હોય વલોણ કરતા હોય. એમ ન્યા જેમ કરે છે એમ અહીંયા આપણે શું કરીએ છીએ. સરસ દ્રષ્ટાંત છે. ફરીથી દોરી બે શું કરે છે, બે ખેંચી રાખે તો શું થાય, કાંઈ ન થાય, અને બે ઢીલી મૂકી દે તો શું થાય, એકને ખેંચવું નહીં એકને ઢીલું લૂઝ કરવું, બે થતું હોય છે કે નહીં. એમ અહીંયા દ્રષ્ટાંત શું છે, રાગ ને દ્વેષમાં શું છે, જીવનમાં જેમ રાગમાં આપણે સંયોગને ખેંચશું, જેના પ્રત્યે રાગ હોય એને શું કરીએ છીએ, ભેગા કરીએ છીએ ને, અને જેના પ્રત્યે દ્વેષ હોય એને શું કરીએ છીએ. એપ્રોપ્રિએટ દ્રષ્ટાંત આપ્યું છે, જેમ બે દોરડી હોય છે એકમાં ખેંચીએ છીએ, એમ જેના પ્રત્યે રાગ હોય એને ક્યાં રાખીએ, ક્યાં રાખીએ, નહીં ખાસ બહુ ક્લોઝ એકદમ ફ્રેન્ડ હોય, આવ્યો હોય ઘણા વખતે દૂરથી, હા ભાઈ તારા માટે ક્યાંક વ્યવસ્થા દૂર કરી છે એમ કરશું, ના ના તારે તો એમ એટલો બધો રાગ ખેંચી લાવે, રાગ ખેંચી લાવે છે. એમ અહીંયા કે છે આ રાગ છે એ તને સંયોગને મારા પણ માને, અને જેના પ્રત્યે દ્વેષ હોય એના પ્રત્યે શું છે, મારે એનું નામે મારી સામે જો લેતા નહીં. તો અહીંયા આચાર્ય દે કે દીર્ઘ દોરી બે ખેંચતા ભમે દંડ, ઓલો જે દંડ હોય છે, આવું એક જોયું છે ક્યાંક, છ ઢાળાની અંદર પેલું જે છે ને એમાં એવું આપ્યું, ત્રણ લોકની રચના આપીને એમાં બતાવ્યું છે ને, એના જેવું આ એ કરે છે, દંડ ભમે. એવી રીતે રાગ દ્વેષ અજ્ઞાનથી કોણ ભમે છે સંસારમાં? એવું લાગ્યું છે કોઈ દી, એવું લાગ્યું છે હું ભમું છું, ભ્રમું છું એટલે ખબર પડે, એટલે ફરું છું એટલે એનો અર્થ શું? આમ જેનું કોઈ નિશ્ચિત ડેસ્ટિનેશન નથી એને આપણે શું કહીએ છીએ, ભ્રમે છે, રખડે છે, અથડાય છે, કૂટાય. ગુજરાતીમાં ઘણા એવા શબ્દો છે ને બધા, કે એનું એક કઈ એક આ રસ્તા ઉપર ચાલે છે અને બીજું આ કઈ આ રસ્તા ઉપર શું છે, અથડાય છે, રખડે છે, કૂટાય છે, બધું. આ એની જેવી આપણી દશા છે કે રાગ દ્વેષ, જો ફરીથી શબ્દ આવ્યો રાગ દ્વેષ અને પછી અજ્ઞાન, શું ફરક છે? અજ્ઞાન મૂળ છે અને રાગ દ્વેષ એની પ્રોડક્ટ છે. જેમ કોઈ ટ્રી હોય ને, તો ટ્રીનું શું હોય શબ્દ, રૂટ, અને એનાથી પછી લીવ્સ ને ફ્લાવર ને ફ્રૂટ આવી એનું શું છે, પ્રોડક્ટ છે. એમાં રાગ દ્વેષ એમાંથી ઉત્પન્ન થાય છે, આખા અજ્ઞાનમાંથી, અજ્ઞાન કહો મોહ કહો એનાથી આ શું થાય છે, ઉત્પન્ન થાય છે. પણ વાંધો નહીં ને, રાગ દ્વેષમાં રાગ દ્વેષ, રાગ તો સારો, ચલો દ્વેષ નહીં, પણ ક્યારેક તો દ્વેષ સારું ને, ખોટે ખોટો ગુસ્સો કરવો જે તો સીધો દોર થઈ જશે ને, નહીં ક્યારેક ક્યારેક સમટાઈમ્સ. અહીંયા કે છે અજ્ઞાનતાથી આખો શું થાય છે, રાગ દ્વેષ થાય છે, અને એના જ ફળે જીવ ક્યાં ભમે છે? સંસાર. સંસાર એટલે શું લેશે? અહીંયા બાર ગતિ તો ક્ષેત્રની છે, બાકી તો ક્યારે વિચાર કર્યો છે? ચાર ગતિ પણ છે. યોની કેટલી છે? ફરીથી વિચારવા જેવું છે. રાગ દ્વેષ જો કર્યા જીવનમાં, આપણા માટે ઓપ્શન કેટલા ખુલ્લા છે? આયુષ પૂરું થશે. જેનાથી આપણને ચિતરી ચડતી હોય એવામાં પણ જઈ શકીએ કે ન? ચિતરી તો ખબર પડે ને, ઓલું ના ગમતું હોય, અણગમોર થતો હોય એવી દશામાં પણ જઈ શકે. વિચારણા 84 લાખ યોનીમાં, અરે કમસે કમ ભવિષ્યમાં આપણને એવી દશા ન હો એવી આપણે તૈયારી કરવા છે. બીજાની દયા કરવા કરતા હું એવી આરાધના સાધના કરું કે નિશ્ચિતપણે એક વિશ્વાસ કે હું આયુષ પૂર્ણ થતા જ્યાં જવાનો છું ત્યાં મારી આરાધનાને નિમિત્ત હોય એવા જ અનુકૂળ સંયોગો હશે. જીવનની વર્તમાન નિશ્ચિતતા નહીં, ભાવિની નિશ્ચિતતા. નહીતર તો રાગ દ્વેષ અજ્ઞાનતાથી કરીને 84 લાખ યોની કુળ તો એનાથી વધારે ચાર ગતિમાં. ઘણા એના તો દ્રષ્ટાંત આવે. એક હવા એકદમ નીકળી, સાયકલ આવ્યો, એમાં એક નાનું એવું તણખલું કે કાગળ ઉડે છે, ક્યાં જઈને પડશે? પતંગ કપાણી છે, એકદમ હવા છે, એ ક્યાં જઈને પડશે? એમ આપણે શેમાં છે? મિથ્યાત્વના વંટોળમાં આપણે પડ્યા છીએ. ક્યાં આપણે ચાલ્યા જશું? જેને ગુજરાતીમાં કહે ન્યા બધા નવા ભવમાં જશું, બધા જાણીતા મળશે ને, તો કોણ હશે, કેવા હશે ન્યા બધા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું જુદું જ બનશે નવું જીવનમાં. અરે પોતાની સાધના કરી હશે તો સાધનાના ભાવોમાં પોતે મોક્ષના માર્ગે આગળ ગયા વગર. તો આ રીતે આ હજી તત્વની વાત પહેલા એક વૈરાગ્ય ભાવના સંયોગોથી ઉપેક્ષા વૃત્તિ કરીને આપણી પાત્રતા તૈયાર કરાવે છે કે તત્વ જ્ઞાનમાં ગ્રહણ કરી શકાય એવી તારી ભૂમિકા પાત્રતા આવી એક વૈરાગ્યથી. શું વૈરાગ્ય? કે જે સંયોગોમાં એકાકાર માની રહ્યો છો એ સંયોગમાં ન તો ક્યાંય રાગ કરવા યોગ અને ન તો દ્વેષ કરે એ રીતે સમાધિ ભાવ પ્રગટ કરવા માટે આ અહીંયા ઇષ્ટોપદેશ આપણને.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હો આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હો આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. બ્રજક્ષેત્રના ઋષભાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય. વિદેહ ક્ષેત્રના સિમંદરાદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો જય હો. અડગબરના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય. કુંકુન આચાર્ય દેવ, અમૃતસર આચાર્ય દેવ આદિ સમસ્ત ભરત ક્ષેત્રના આચાર્ય દેવનો જય. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિ શાસ્ત્રના રચેતા કૃપાળુ દેવનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ જૈન. જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું દુઃખ. બોલો જીનવાણી માત નો જય.